समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 328, 329, 330 अने 331 ए चार गाथाओनो स्वाध्याय आपणे शुरू कर्यो छे। गाथा गाथानो अर्थ टीका भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीना आ गाथाओ परना प्रवचनना केटलाक अंश आपणे कर्या छे। हवे आगळ विशेष अंश लईए। आ गाथामां मूळ वात ए आवी के विकारी भाव एटले मिथ्यात्व नो करता जीव पोते ज छे। जीव पोताना ज मिथ्यात्व आदि भाव कर्मनो करता छे। एमां बीजू कोई एटले के कर्म करता नथी। अने एने तर्क द्वारा अहींया न्याय द्वारा ए सिद्ध करवामां आवी छे। एटले जे दलील करवामां आवी एमां पहली दलील एवी करवामां आवी के पुद्गल प्रकृति कर्मनी प्रकृति ए काई मिथ्यात्वनो करता नथी। जो एने मिथ्यात्वनो करता मानवामां आवे तो आ मिथ्यात्व छे ए जड़ थई जाय। केम के जे कर्मनी प्रकृति छे ए जड़ छे, तो जड़नुं कार्य होय ए जड़ रूपे उपजे एटला माटे मिथ्यात्व छे ते जड़ थई जाय ए वात लेवामां आवी। हवे आगळ बीजी दलील छे एनो विस्तार अहींया करे छे, तो आपणे ત્યાંથી ગુરુદેવે જે વાત કરી છે એને લઈએ। પાના નંબર 216 એમાં ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે હવે વિશેષ કહે છે જીવ પોતાના જ મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે, કારણ કે જો જીવ ઉદ્ગળ દ્રવ્યના મિથ્યાત્વ આદિ ભાવ કર્મને કરે તો ઉદ્ગળ દ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે। આ બીજી વાત લીધી કે જીવ છે તે પોતે પોતાના મિથ્યાત્વ આદિ ભાવ અજ્ઞાન ભાવ શુભાશુભ ભાવ એનો એ કરતા છે, પણ એ ઉદ્ગળ દ્રવ્યના મિથ્યાત્વને કરતો નથી। ઉદ્ગળ દ્રવ્યનું મિથ્યાત્વ એટલે કર્મની પ્રકૃતિ, એ મોહનીય કર્મની પ્રકૃતિ, એને કાંઈ જીવ કરતો નથી। ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહ્યું કે ઉદ્ગળ દ્રવ્યમાં પ્રકૃતિમાં જે મિથ્યાત્વ આદિ વિકારી પરિણામ થાય છે તેનો કરતા જો જીવ હોય તો ઉદ્ગળ દ્રવ્યને એટલે પ્રકૃતિને ચેતનપણું આવી જશે। ચેતનપણું એટલા માટે આવે કે જીવ ચેતન છે અને ચેતનનું કાર્ય ચેતન રૂપે હોય એટલે ઉદ્ગળ દ્રવ્યને એ ચેતનપણું આવી જાય। ઉદ્ગળ દ્રવ્યમાં એટલે પ્રકૃતિમાં કર્મની પ્રકૃતિમાં જે મિથ્યાત્વ આદિ વિકારી પરિણામ થાય છે તેનો કરતા જો જીવ હોય તો પુદ્ગળ દ્રવ્યને એટલે કર્મની પ્રકૃતિને ચેતનપણું આવી જશે। કેમ કે જીવ ચેતન છે અને ચેતનનું કાર્ય એ ચેતન રૂપે હોય, એટલે કહે છે કે જડ પ્રકૃતિના પરિણામ ચેતન થઈ જાય જો જીવ એમાં કરવાવાળો કરતા હોય તો। કેમ કે જીવ એ કરતા થઈને કાર્ય કરે તો જીવ ચેતન છે અને જીવ ચેતનના પરિણામ પછી ચેતન રૂપે હોય એટલે આ પુદ્ગળ દ્રવ્ય કર્મની પ્રકૃતિ એના પરિણામ એ ચેતનમય થઈ જશે, એને ચેતનપણું આવી જશે, પણ એમ તો છે નહીં। માટે જીવ એવા પુદ્ગળ દ્રવ્ય એવી કર્મની પ્રકૃતિ એમાં મિથ્યાત્વ કરનારો નથી, એનો કરતા નથી, પણ પોતાના જ મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે. જીવ પોતાના જ મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે, પણ ઉદ્ગળ દ્રવ્યના પરિણામનો કરતા નથી, એમ સિદ્ધ થયું. એટલે બે વાત થઈ. શું બે વાત થઈ? પહેલી વાત એ કે પોતાના મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા જીવ જ છે, એટલે કે જડ પ્રકૃતિ નથી. કર્મની જડ પ્રકૃતિ એ મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા નથી, એ પહેલી ગાથા. એટલે 328 ગાથામાંથી વાત આવી. અને પછી બીજી વાત આવી કે જીવ પોતાના ભાવ કર્મનો કરતા છે, પણ જડ પ્રકૃતિના પરિણામનો કરતા નથી. એટલે કે જીવ આ ઉદ્ગળ દ્રવ્ય એટલે પ્રકૃતિ, કર્મની પ્રકૃતિની અંદર મિથ્યાત્વ આદિ કરતો નથી. એટલે બે વાત આ રીતે આવી, પણ પોતાના ભાવ કર્મનો કરતા છે, એ તો બધે જ એ વાત તો લેવાની છે. હવે આગળ કહે છે કે વળી જીવ અને પ્રકૃતિ એટલે કે કર્મની પ્રકૃતિ બંને મિથ્યાત્વ આદિ ભાવ કર્મના કરતા છે એમ પણ નથી. કારણ કે જો તે બંને કરતા હોય તો જીવની માફક અચેતન કર્મ પ્રકૃતિને પણ તેનું એટલે ભાવ કર્મનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. હવે ટીકાની આ વાતને ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહ્યું કે જેમ હળદર અને ચૂનો બે ભેગા મળવાથી લાલ રંગ થાય છે, હળદર અને ચૂનો બે ભેગા કરીએ એટલે લાલ રંગ થયો, તો આ લાલપણું એ હળદરને પણ લાગુ પડ્યું અને ચૂનાને પણ લાગુ પડ્યું, બંને મળી અને લાલ રંગ થયો, એમાં કોઈ બાકાત રહ્યું નહીં, બંનેને એની અસર આવી, બંનેને એવું ફળ મળ્યું. શું થયું? હળદર અને ચૂનો ભેગો કરતા લાલ રંગ થયો, એટલે લાલ રંગ થયો તો એ હળદર અને ચૂનો એ બંનેને એ લાલ થયો. તેવી રીતે જો જીવ અને કર્મ પ્રકૃતિ બે ભેગા મળી અને જીવના વિકારી ભાવને કરે, મિથ્યાત્વને કરે, તો જીવની માફક અચેતન કર્મની પ્રકૃતિને પણ પછી એ ભાવ કર્મનું ફળ ભોગવવું પડે. જીવને મિથ્યાત્વ આદિ ભાવ કર્મનું ફળ ભોગવવાનું થાય છે, તો એ રીતે પેલી જડ પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ એને પણ મિથ્યાત્વનું ફળ ભોગવવું પડે. કેમ કે બંને કરે છે ને, બંને મળીને જીવના વિકારી ભાવને કરે છે, તો પછી બંનેને ફળ ભોગવવું પડે. જેમ પેલો હળદર ને ચૂનો બે ભેગા થયા તો એ બંને ભેગા થઈ અને લાલ રંગ થયો, તો લાલ રંગની અસર હળદર ચૂના બંને ઉપર આવી. તો એવી રીતે અહીંયા કહે છે કે જો એ કર્મની પ્રકૃતિ અને જીવ બે ભેગા મળી અને જીવના વિકારી ભાવને કરે તો પછી એનું ફળ બંનેને ભોગવવું પડે. જેમ જીવને આ મિથ્યાત્વનું ફળ ભોગવવું પડે છે, એવી રીતે જીવની માફક અચેતન જડ કર્મની પ્રકૃતિ એને પણ ભાવ કર્મનું ફળ ભોગવવું પડે. પણ ભાવ કર્મનું ફળ તો એક જીવને જ આવે છે, જડ પ્રકૃતિ કાંઈ વિકારનું ફળ ભોગવતી નથી. માટે જીવ અને પ્રકૃતિ બંને મળીને વિકાર કરે છે એ વાત બરાબર નથી. બંને ભાવ કર્મના કરતા હોય એમ હોઈ શકે નહીં, એમ છે નહીં. બે જુદા જુદા દ્રવ્યો ભેગા થઈ અને એકમેક થઈ અને કાર્ય કરે એ શક્ય નથી, તો આ જગતનું સ્વરૂપ એવું રહી શકે જ નહીં, એ પણ સિદ્ધાંત છે. એટલે આ મિથ્યાત્વ આદિ ભાવ કર્મ કરનારો જીવ છે, પણ પેલી જડ પ્રકૃતિ નથી. આગળ કહે છે 217 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે વળી જીવ અને પ્રકૃતિ બંને મિથ્યાત્વ આદિ ભાવ કર્મના અકર્તા છે એમ પણ નથી. બેમાંથી કોઈ કરતા નથી એમ જો માનવામાં આવે તો શું થાય, એ વાત હવે સમજાવે છે. ચોથી વાત છે, શું કે છે કે વળી જીવ અને પ્રકૃતિ બંને મિથ્યાત્વ આદિ ભાવ કર્મના અકર્તા છે એમ પણ નથી. કારણ કે જો એ બંને અકર્તા હોય તો એટલે કે જીવ પણ અકર્તા અને કર્મની પ્રકૃતિ પણ અકર્તા, એટલે બંને આ મિથ્યાત્વ આદિ ભાવ કર્મના અકર્તા હોય તો શું થાય? તો ઉદગળ દ્રવ્ય છે એને સ્વભાવથી મિથ્યાત્વ ભાવ હોય, એ બંને અકર્તા હોય અને મિથ્યાત્વ આદિ ભાવ કર્મ હોય તો પછી એનો અર્થ એ થાય કે સ્વભાવથી જ પૂદગલ દ્રવ્યને મિથ્યાત્વ આદિ ભાવનો પ્રસંગ આવે. કરતા થતા જ નથી, કરતા નથી ને છતાં મિથ્યાત્વ આદિ ભાવ કર્મ છે તો પછી એમ થયું કે પૂદગલ દ્રવ્યને એ સ્વભાવથી જ મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો પ્રસંગ આવે, એવા ભાવનો પ્રસંગ આવે. જીવ પણ મિથ્યાત્વ આદિ ભાવ કર્મને કરતો નથી અને પ્રકૃતિ પણ તે વિકારી ભાવને કરતી નથી. એમ જો બંને અકર્તા હોય તો સ્વભાવથી જ પૂદગલ દ્રવ્યને મિથ્યાત્વ આદિ ભાવનો પ્રસંગ આવી પડે, અર્થાંત મિથ્યાત્વ આદિ રૂપે પરિણમવું તે પૂદગલનો સ્વભાવ થઈ જાય. પણ એમ તો છે નહીં, મિથ્યાત્વ આદિ રૂપે જીવ પરિણમે છે અને એ પણ એનો સ્વભાવ નથી, એ હંમેશ પરિણમે છે એમ પણ નથી, એ અજ્ઞાન અવસ્થામાં એવા ભાવે પરિણમે છે, એમાં એવા ગુણ નથી, એ સમયની એવી યોગ્યતા છે. એટલે મિથ્યાત્વ આદિ ભાવે અજ્ઞાન દશામાં જીવ પરિણમે છે કેમ કે એની એવી યોગ્યતા છે એટલે. પણ પેલું પૂદગળ દ્રવ્ય, એ પૂદગળ દ્રવ્ય તો મિથ્યાત્વ આદિ ભાવ પણ પરિણમતું નથી, એટલે એનો સ્વભાવ નથી. અહીંયા કે છે કે જો એ બંનેને અકર્તા માનવામાં આવે તો સ્વભાવથી જ પૂદગળ દ્રવ્યને મિથ્યાત્વ આદિ ભાવનો પ્રસંગ આવી પડે, અર્થાત મિથ્યાત્વ આદિ રૂપે પરિણમવું તે પૂદગળનો સ્વભાવ થઈ જાય. પણ એમ તો છે નહીં, પૂદગળનો એવો મિથ્યાત્વ આદિ રૂપે પરિણમવું એવો સ્વભાવ નથી. માટે જીવ અને કર્મ પ્રકૃતિ બંને વિકારી પરિણામના અકર્તા છે એમ છે નહીં તો પછી કેમ છે? તો હવે એનો નિષ્કર્ષ, એનો સરવાળો કહે છે. શું કહે છે? કે જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે. શું સિદ્ધ થયું? માટે એમ સિદ્ધ થયું કે જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે, અર્થાંત જીવ પોતાના મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કર્તા છે અને પોતાનું ભાવ કર્મ એ પોતાનું કાર્ય છે, પ્રકૃતિનું કાર્ય નથી. જડ કર્મો કે કારમણ્ય રજકણો ભેગા થઈ અને કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે તો એ સ્વતંત્ર જળ કારમણ રજકણોનું પરમાણુનું એ કાર્ય છે અને એમાં જીવના ભાવ કર્મ છે એ નિમિત્ત છે, જીવના ભાવ કર્મ એમાં નિમિત્ત છે. પણ એવા એ નિમિત્ત નૈમિતિક શબ્દની અંદર કર્તા કર્મ પણ નથી, એટલે કે જીવ કાંઈ એ દ્રવ્ય કર્મને કરે છે એમ નથી, અથવા તો જીવના ભાવ કર્મ છે એ કાંઈ પેલા દ્રવ્ય કર્મને કરે છે એમ નથી, અથવા બીજી રીતે કહીએ તો દ્રવ્ય કર્મ છે એ જીવને એવા ભાવ કરાવે છે કે દ્રવ્ય કર્મને કારણે જીવને ભાવ કર્મ થાય છે એમ પણ નથી. એટલે આ વાત હવે આપણે પહેલા અગાઉ જે સમજ્યા છીએ એ વાત હવે ગુરુદેવ આગળ સમજાવે છે. અહીંયા આ વાત લીધી કે જીવ કરતા છે અને પોતાનું કર્મ એ કાર્ય છે, એટલે અર્થાંત જીવ પોતાના મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કર્તા છે અને પોતાનું ભાવ કર્મ કાર્ય છે, એ પોતાનું કાર્ય છે. તો પણ એવી વાત આવી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો કે પણ પ્રકૃતિ નિમિત્ત તો છે ને, એટલે હવે ગુરુદેવ વાત સમજાવે છે કે હા એ વાત આવી ગઈ સમયસારની ગાથા 80-81-82 એ વાત આવી ગઈ કે જીવ પરિણામને નિમિત્ત કરીને પૂદગળો કર્મપણે પરિણમે છે, એટલે જીવના જે પરિણામ થાય છે તે જીવના જ છે, પણ એના નિમિત્તે પૂતગળ દ્રવ્ય એટલે પૂતગળ પરમાણુઓ કારમણે રજકણો એ કર્મપણે બંધાય છે. એટલે કહે છે કે જીવ પરિણામને નિમિત્ત કરીને પૂતગળો કર્મપણે પરિણમે છે, અને પૂતગળ કર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે. એ બીજી વાત, પૂતગળ કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મ, એના નિમિત્તે જીવ વિભાવ ભાવે થાય છે. એટલે કહે છે કે પૂતગળ કર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે, પણ એ પૂતગળ કર્મ કાંઈ જીવને એવા વિભાવ ભાવે કરતું નથી, પણ જીવ પોતે જ થાય છે. એમ જીવના પરિણામને અને પૂતગળના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં, એટલે બંનેને પરસ્પર એવું નિમિત્ત નૈમિતિકપણું છે, છતાં પણ જીવ અને પૂતગળને પરસ્પર વ્યાપક ભાવના અભાવને લીધે એવું નિમિત્ત નૈમિતિકપણું છે, પણ એ બંને એટલે કે પૂતગળ કર્મ અને જીવના ભાવ એ બંને એકબીજામાં વ્યાપતા નથી, એ બંનેને વ્યાપક ભાવનો અભાવ છે, એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. શું નિમિત્ત નૈમિતિક સંબંધ છે? કે જળ કર્મ છે એના જે પરિણામ થાય છે, એના જે ઉદય આવ્યા, એ આ જીવને વિકારી ભાવ થવામાં નિમિત્ત થાય છે, પણ વિકારી ભાવ તો જીવના, અને જીવને એવા કર્મના ઉદયો છે એ નિમિત્ત થાય છે. એનો અર્થ એ કે જીવને જ્યારે વિકારી ભાવ થાય છે ત્યારે પેલા જળ કર્મના ઉદયો હોય છે, પણ એ જળ કર્મના ઉદયો એને એવા ભાવ કરાવતું નથી, એટલે એ માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને એ જ રીતે જ્યારે જીવને એવા વિકારી ભાવ થયા, એવા પરિણામ થયા અને ભાવ કર્મ બંધાયા, તો એવા ભાવ કર્મના નિમિત્તે કારમણે રજકણો એ જળ કર્મ રૂપે, નવા જળ કર્મ રૂપે બંધાય છે. એટલે એ કારમણે રજકણોને એટલે નવા જળ કર્મ બંધાવાને નિમિત્ત તરીકે જીવના વિકારી ભાવ છે, જીવના પરિણામ છે, એટલે એ પણ એ રીતે નિમિત્ત છે. પણ બંને દ્રવ્ય જુદા છે, એક ચેતન છે એક જળ છે, એમાં બંનેમાં વ્યાપક પણ નથી, માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે એ વાત અહીંયા ગાથા 80-81-82માં આવી ગઈ છે, એને અહીંયા ગુરુદેવ સ્પષ્ટ કરે છે, ફરીથી યાદ કરાવે છે કે જીવ અને પૂતગળને પરસ્પર વ્યાપક ભાવના અભાવને લીધે જીવને પૂતગળ પરિણામો સાથે અને પૂતગળ કર્મને જીવના પરિણામો સાથે કર્તા કર્મની સિદ્ધિ થતી નથી, કર્તા કર્મની અસિદ્ધિ જ છે. નિમિત્ત નૈમિતિક ભાવ છે, માત્ર નિમિત્ત નૈમિતિક ભાવ છે, એનો નિષેધ નથી, પણ કર્તા કર્મની સિદ્ધિ થતી નથી. એટલે અન્યોન્ય નિમિત્ત માત્ર થવાથી જ બંનેના પરિણામ થાય છે, બંને એકબીજાને નિમિત્ત થાય છે, એમાં વ્યાપક પણ નથી, એટલે કર્તા કર્મ પણ નથી. અહીંયા પણ એ વાત જ લીધી છે, એટલે કે જળ કર્મની પ્રકૃતિ જીવને મિથ્યાત્વના વિકારી ભાવ કરાવતું નથી, જીવ પોતે અજ્ઞાન અવસ્થામાં એવા ભાવનો સ્વયં પોતે જ કરતા થાય છે, એ વાત અહીંયા તો સિદ્ધ કરી. એટલે આ જે વાત હતી 80-81-82માં, એ વાતને વધારે અહીંયા સારી રીતે સમજાવી છે, કેમ કે એ વાતનો આ ગાથા સાથે ઘણો સંબંધ છે. એટલે આગળ પણ કહે છે કે આમ પરસ્પર નિમિત્ત તો છે, પણ એનો અર્થ શું? પરસ્પર નિમિત્ત એટલે જીવને, એટલે જીવના વિકારી ભાવને અને કર્મની જળ પ્રકૃતિને, એ બંનેને એવો નિમિત્ત નૈમિતિક સંબંધ પરસ્પર છે. એટલે આમ પરસ્પર નિમિત્ત તો છે, બંને એકબીજાનું નિમિત્ત તો થાય છે, પણ એનો અર્થ શું? બંનેના પરિણામ જે થાય છે તે સ્વતંત્ર રીતે થાય છે, અને બંનેના પરિણામ જ્યારે નિમિત્ત નૈમિતિક સંબંધ છે ત્યારે એ એક જ સમયે થાય છે. જો આ નવી વાત ગુરુદેવ સમજાવે છે, અહીંયા પહેલા આવી ગઈ છે પણ વધારે સ્પષ્ટતા કરી છે કે બંનેના પરિણામ તો સમકાળે છે, સમકાળે એટલે એક જ કાળે થાય છે, કે જ્યારે જીવને વિકારી પરિણામ થયા, મિથ્યાત્વના પરિણામ થયા, શુભાશુભ પરિણામ થયા એવા ભાવ થયા, એ વખતે પેલા જળ કર્મ છે એ નિમિત્ત છે, એટલે એના પરિણામ જળ કર્મના ઉદય એ એમાં નિમિત્ત છે, તો એ જ વખતે એ હોય છે. જળ કર્મનો ઉદય એ જ વખતે હોય કે જે વખતે જીવને એવા વિભાવ ભાવ થાય. એમ નથી કે એ જળ કર્મનો ઉદય છે માટે જીવને વિભાવ ભાવ થયા, એમ નહીં, પણ બંનેનો સમય એ જ છે, એટલે સમકાળે છે. પરિણામ બંનેને થયા. કોને બંનેને થયા? જીવને થયા. જીવને શું પરિણામ થયા? એને મિથ્યાત્વના પરિણામ થયા, એને વિકારી પરિણામ થયા, અને પેલા જળ કર્મને એનો ઉદય આવ્યો એવા પરિણામ થયા. એટલે પરિણામ બંનેને થયા, અને બંનેના પરિણામ સમકાળે છે. બંનેનો કાળ તો એક જ છે. માટે અહીં નિમિત્ત આવ્યું તો કાર્ય થયું એમ બિલકુલ નથી. નિમિત્ત આવ્યું તો કાર્ય થયું એમ નથી, પણ એમ હતું કે એ બંનેનો કાળ એક જ હતો, સમકાળે હતા. અહીં જીવના વિકારી પરિણામ થાય તે કાળે ત્યાં કર્મ પ્રકૃતિનું પરિણમન એ પણ એમ જ હોય, પણ એ કર્મ પ્રકૃતિનું પરિણમન તો એના પોતાના કારણે થાય છે, અને એમાં જીવના પરિણામને નિમિત્ત કહેવામાં આવે છે. તેવી રીતે ઉદ્ગળ કર્મનો ઉદય છે તે કાળે જીવ સ્વયં પોતાના કારણે વિકારના ભાવે સ્વતંત્ર પરિણમે છે. જો અહીંયા પહેલી વાત ગુરુદેવે એ લીધી છે કે જે કર્મના બંધ પડે છે, જે જળ કર્મનો બંધ પડે છે, એ વાતને પહેલી સમજાવી છે. એટલે કે જીવના વિકારી ભાવ છે એ જ વખતે જે કર્મને રજકણો ભેગા થઈ અને નવી કર્મની પ્રકૃતિ બંધાય છે, તો એમાં જીવના પરિણામ નિમિત્ત છે. પણ એમાં જીવના પરિણામને નિમિત્ત કહેવામાં આવ્યું, પણ જીવના પરિણામ કાંઈ એ કર્મની પ્રકૃતિને કરતા નથી, એ સમકાળે છે, એ જ સમયે થાય છે. બાકી એ કર્મને રજકણો ભેગા થઈ અને જળ કર્મની પ્રકૃતિ બંધાવી એ તો સ્વતંત્ર પરિણામ છે. ત્યાં પ્રકૃતિનું પરિણમન તેના પોતાના કારણે થાય છે, અને તેમાં જીવ પરિણામને નિમિત્ત કહેવામાં આવે છે કે જીવના એવા પરિણામ થયા, વિકારી પરિણામ થયા, એટલે એવા કર્મ બંધાયા. શુભ પરિણામ થયા તો એવા કર્મનો બંધ પડ્યો, પુણ્ય પ્રકૃતિનો બંધ પડ્યો. અશુભ અહીંયા જીવના પરિણામ થયા તો એ પાપ પ્રકૃતિનો બંધ પડ્યો. એટલે જળ પ્રકૃતિની વાત છે, પણ એમાં એ નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે, બીજું કાંઈ નથી. કઈ જીવ એને કરે છે એમ નથી. એટલે પહેલી વાત એ લીધી, અને બીજી વાત એ લીધી કે તેવી રીતે ઉદ્ગળ કર્મનો ઉદય છે, ઉદ્ગળ કર્મનો ઉદય છે તે કાળે જીવ સ્વયં પોતાના કારણે વિકારના ભાવે સ્વતંત્ર પરિણમે છે. આ બીજી વાત, ઉદ્ગળ કર્મનો ઉદય આવ્યો, સંયોગો સર્જાયા, માટે જીવ વિકારી ભાવે થયો, મિથ્યાત્વના ભાવે થયો એમ નહીં, પણ એ કાળ એ જ છે, એ જ કાળે જીવને એવા વિકારી પરિણામ થાય છે. આ બાજુ જીવના વિકારી પરિણામ થવા અને આ બાજુ કર્મનો ઉદય આવવો, એ બંને સમકાળ એક જ કાળે છે. એટલે કોઈને એમ લાગે છે કે આ કર્મના ઉદયો આવ્યા એટલે જીવને વિકાર થયો, ભૂલ આ રીતે થઈ જાય છે. સમકાળે છે, બહુ સરસ સ્પષ્ટતા છે અહીંયા. બે વસ્તુ સાથે થઈ રહી છે એટલે કોઈને એમ લાગે છે કે એ બે વચ્ચે સીધો સંબંધ છે. ના, સીધો સંબંધ નથી, કોઈ જ રીતે સીધો સંબંધ નથી. એ તો એ વખતે એમ છે એટલે એને નિમિત્ત કહેવામાં આવે. જીવને મિથ્યાત્વ થયું કે શુભ ભાવ થયો કે અશુભ ભાવ થયો, એ બધું જે કંઈ થયું, એવા જે ભાવ થયા, શુભ ભાવ દયાદાન વ્રત તપના ભાવ થયા કે અશુભ ભાવ ચોરી હિંસા કપટ જૂઠના ભાવ થયા, તો એવું થયું એટલા માટે થયું કે સામે કર્મના ઉદય એવા આવ્યા હતા એટલા માટે થયું, કર્મનો ઉદય એવો હતો માટે થયું? ના, એમ નથી. કર્મનો ઉદય એ વખતે હતો, એ જ સમયે હતો, તે છતાં પણ કર્મના ઉદયને કારણે જીવને એમ થયું છે એમ નથી. કર્મના ઉદય એ કર્મના છે, અને એ કાર્ય કર્મના ઉદયનું છે, જળનું કાર્ય છે. એ કાળે જ જીવને એવા ભાવ થયા છે, પણ એનો અર્થ એવો નથી થતો કે એને લીધે થયા છે. એવો તો અર્થ થતો નથી. બે વસ્તુ સાથે થઈ રહી હોય એટલે આપણાથી એમ કઈ રીતે કહી શકાય કે આને કારણે આ થયું છે, એવું તો સિદ્ધ થતું નથી. આપણે બીજી બધી વસ્તુમાં પણ વ્યવહારમાં પણ સમજીએ છીએ કે બે કાર્ય એક સાથે થતા હોય તો આપણે કઈ દરેક કાર્યને એકબીજાની સાથે જોડી દેતા નથી. તો અહીંયા પણ એવું જ સમજવાનું છે, સમકાળે છે, બંને પરિણામનો કાળ એક જ છે. સમકાળે થતા બે જુદા જુદા દ્રવ્યના પરિણામને આપણે શા માટે જોડી દઈએ છીએ? આ તત્વજ્ઞાન સમજવા જેવું છે. આ તત્વજ્ઞાન સમજાય તો પછી ઘણી શાંતિ થઈ જાય, પછી કર્મ ના ઉદયો તરફ લક્ષ રહે નહીં, ભવિષ્યમાં શું કેવા પરિણામો થવાના છે એની ચિંતા રહે નહીં, વ્યગ્રતા રહે નહીં. એ જે પરિણામ થવાના હોય તે થશે, ભલે થતા પૂર્વે કરેલા કર્મ ઉદયમાં આવશે અને જે પરિણામ થવાના હશે તે થશે. પણ એથી કરી અને મારા પરિણામ નવા પરિણામ હું નવા પરિણામ કઈ એ જ રીતે કરીશ એમ બનવાનું નથી. નવા પરિણામ મારા જે રીતે થવા હોય એ રીતે હું કરી શકવા માટે સમર્થ છું. એટલે કે ભલે આ મિથ્યાત્વ અનાદિનું રહ્યું તે છતાં પણ મૌન્ય કર્મની એ પ્રકૃતિનો ઉદય વર્તે છે, તે છતાં પણ હું સમ્યક દર્શન પ્રગટ કરી શકું એવો સક્ષમ છું. આ તત્વજ્ઞાનમાંથી આ વાત તાત્પર્યભૂત વાતને સમજવાની છે, પકડવાની છે. એટલે અહીંયા વાત સમજવાની એ છે કે કર્મના ઉદયનો કાળ છે એ જ વખતે જીવને જે પરિણામ થયા, વિકારી પરિણામ થયા, એ સ્વતંત્ર રીતે થયા, પણ એમ નથી કે કર્મના ઉદયને કારણે થયા છે. એટલે એમાં કર્મનો ઉદય છે કે એ વખતે છે તો એને નિમિત્ત કહેવામાં આવે છે, પણ નિમિત્ત કાંઈ નૈમિતિકનું કાર્ય કરી દે છે અથવા તેમાં કાંઈ વિલક્ષણતા ઉત્પન્ન કરી દે છે એટલે પ્રભાવ કાંઈ પાડી દે છે એમ પણ નથી, કંઈ જુદા પ્રકારે કરાવી દે એમ પણ નહીં, એની કાંઈ અસર આવી જાય એમ પણ નહીં. જીવને વિકારી પરિણામ થાય છે તે પોતાથી થાય છે, કર્મને લઈને નહીં. અને આ વાત તો ગુરુદેવ ઘણા વર્ષોથી કહેતા હતા અને જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે પણ એ વાત તો એમણે કહી હતી, પણ લોકોને હજી એટલી સમજ નહીં એટલે બેસતી નથી, એ વખતે બેસતી નહોતી એટલે જાત જાતના પ્રશ્નો કરતા હતા, પણ ગુરુદેવને તો આ બધું સ્પષ્ટ હતું. પંડિતોને જે વાત નહોતી સમજાઈ એ વાત ગુરુદેવે લાવી, ગુરુદેવે એ વાત સ્પષ્ટ કરી. 218 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે વળી કોઈ કહે છે, કેટલાક લોકો એમ પણ કહે છે કે જીવને વિકાર થાય એમાં એમ કે જીવનું કારણ પણ ખરું અને પેલી જળ પ્રકૃતિ કર્મની પ્રકૃતિ છે એનું પણ કારણ છે, એટલે બંનેનું રાખો તો સારું એમ. ઘણાએ આવું પાછું ગુરુદેવને કહ્યું પણ કરું કે 50% અને 50% એમ રાખો કે 50% કારણ જીવને વિકાર થાય એમાં જીવ જવાબદાર અને 50% એનું કારણ કર્મની પ્રકૃતિ, કર્મનો ઉદય એમ રાખો. એટલે ગુરુદેવે ના પાડી તો પછી એમણે એમ કહ્યું કે સારું એમ રાખો કે જીવના 51% રાખો, કર્મની પ્રકૃતિના 49% રાખો, પણ એમ સાવ કે કર્મના ઉદયને તમે કાઢી નહીં નાખો. તો ગુરુદેવે કહ્યું ના, એક ટકો એ નહીં. જીવને વિકાર થવામાં જીવના જ 100% કારણ છે, પણ કર્મના ઉદયનું કારણ 1% પણ નહીં. બહુ સ્પષ્ટ કર્યું. અને પ્રકૃતિ કર્મના બંધ પડે છે, જે કર્મના રજકણો ભેગા થઈ અને જે બંધાય છે એ પણ સ્વતંત્ર છે, એટલે પ્રકૃતિના કાર્યમાં એ પ્રકૃતિના 100% સ્વતંત્ર છે, એટલે કોઈ કોઈને આધીન નહીં, બંનેના પરિણામો સ્વતંત્ર. આ વાત કરી એટલે કોઈકે પ્રશ્ન કર્યો કે જૈન તત્વ મીમાંસામાં આવે છે કે જીવને જ્યારે ક્રોધ થાય ત્યારે સામે ક્રોધ કર્મ પ્રકૃતિનો ઉદય હોય છે, અને માન થાય ત્યારે સામે માન કર્મ પ્રકૃતિનો ઉદય હોય છે. શું આવ્યું જૈન તત્વ મીમાંસામાં? કે જીવને જ્યારે ક્રોધ થાય એટલે ક્રોધરૂપ પરિણામ થયા ત્યારે સામે ક્રોધ કર્મ પ્રકૃતિનો ઉદય હોય છે, અને માન થાય ત્યારે સામે માન કર્મ પ્રકૃતિનો ઉદય હોય છે. તો હોય, એમાં શું વાંધો છે? પણ એનો અર્થ એવો થોડો થઈ જાય છે કે કર્મ પ્રકૃતિ એને એવો ક્રોધ કરાવે છે કે માન કરાવે છે, સામે એવો ઉદય હોય તો વાત સ્વીકારીએ જ છે ને. એટલે ગુરુદેવ કહે છે કે વાત બરાબર જ છે, એ તો બરાબર છે. એમાં એવો અર્થ ક્યાં છે કે સામે ક્રોધ કર્મનો ઉદય છે માટે અહીં જીવને ક્રોધના પરિણામ થયા, એવો ક્યાં અર્થ થાય છે? ક્રોધ કર્મનો ઉદય અને જીવના ક્રોધના પરિણામ એ બંનેનો કાળ એક જ છે, સમકાળ છે, બસ એટલું જ. ક્રોધ કર્મના ઉદયના કાળે જીવને ક્રોધ દશા થવાનો એ એનો સ્વકાળ છે. તેથી સ્વયં તે પોતાના સટકારકના પરિણામથી ક્રોધ દશા રૂપે પરિણમી જાય છે. એ જીવની વાત થઈ. અને ક્રોધ કર્મનો ઉદય એ જ કાળે છે એટલે એને નિમિત્ત કહ્યું. ક્રોધ કર્મનો ઉદય એ નિમિત્ત હોય તો ભલે, પણ એ નિમિત્તના કારણે જીવને ક્રોધના પરિણામ થયા છે એમ તો નથી. આ રીતે આખી વાત છે. વસ્તુનું સ્વરૂપ તો આવું છે, પણ અજ્ઞાન દશામાં જીવ પોતાના મિથ્યાત્વ આદિ ભાવોનો કરતા છે. એમાં કર્મના ઉદયો છે એ એને કાંઈ કરતા નથી. કર્મના ઉદયો એ વખતે એવા હોય તો એને નિમિત્ત કહેવાય, છતાં પણ ખરેખર કરતા તો જીવ પોતે જ છે. વિકારી ભાવનો કરતા જીવ પોતે જ છે, અને એ પોતાનો ભાવ કર્મ છે, એ પોતાનું કાર્ય છે, જીવનું કાર્ય છે, એ પરદ્રવ્યનું કાર્ય નથી. અને પરદ્રવ્ય એમાં નિમિત્ત હોય પણ નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્તનું એ કર્તવ્ય નથી. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે, પંડિતજીએ ભાવાર્થમાં એમ કહ્યું કે ભાવ કર્મનો કરતા જીવ જ છે. પંડિતજીએ ભાવાર્થમાં એમ કહ્યું કે ભાવ કર્મનો કરતા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવ નું કરતા હોય નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યના ભાવ નું કરતા હોય નહીં. તેથી જે ચેતનના ભાવ છે તેમનો કરતા ચેતન જ હોય. આ પહેલી વાત પંડિતજીએ કહી. એને સમજાવે છે ગુરુદેવ કે જુઓ, શું કહ્યું કે મિથ્યાત્વ અને પુણ્ય પાપ આદિ વિકારી ભાવોનો કરતા જીવ જ છે. મોહનીય કર્મનો ઉદય તેમાં નિમિત્ત માત્ર છે. એટલે મિથ્યાત્વ છે તો એ વખતે મોહનીય કર્મનો ઉદય છે, પણ એ મોહનીય કર્મનો ઉદય છે એને નિમિત્ત કહેવાય. એ મિથ્યાત્વ જીવને કારણે જ છે. એમાં પુણ્ય પાપના ભાવ હોય, શુભાશુભ ભાવ હોય, મિથ્યાત્વના ભાવ હોય, એ બધું અજ્ઞાન અવસ્થામાં જે છે તે છે, અને એ વખતે મોહનીય કર્મનો ઉદય એમાં નિમિત્ત કહેવાય. ઘુમટસાર આદિ શાસ્ત્રમાં આવે છે કે દર્શન મોહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વના ભાવ થાય છે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એને જ્ઞાન રોકાય છે. આ રીતે કર્મના ગ્રંથ છે એની અંદર આ રીતે વાત આવે છે. ઘુમટસારમાં પણ આ રીતે વાત આવી. હવે કર્મનો ઉદય તો જળમાં આવે છે. કર્મનો ઉદય તો જળમાં આવ્યો, તે જળના કાર્ય રૂપે છે, અને આ મિથ્યાત્વ ભાવ એ જીવને થયો. એટલે બંને ભિન્ન દ્રવ્યમાં થતી ક્રિયા છે. મિથ્યાત્વ ક્યાં થયું? જીવને થયું. અને કર્મના ઉદય ક્યાં આવ્યા? કર્મમાં આવ્યા. એ તો જળના છે, ઉદય એ જળમાં કાર્ય થાય છે. અને આ ચેતન ભગવાન આત્માને શું થયું? એને વિભાવ ભાવ થયો. એને વિભાવ ભાવ થયો એટલે એ તો જીવને થયું. હવે બે વસ્તુ જુદી જુદી જગ્યાએ થાય છે, બે જુદા જુદા દ્રવ્યમાં થાય છે. અને અહીંયા એમ આ કર્મના ગ્રંથમાં વાત આવી કે દર્શન મોહનીય ને કારણે જીવને મિથ્યાત્વ થાય, અને જ્ઞાનાવરણીયને કારણે જીવને જ્ઞાન રોકાય. તો આ કઈ રીતે? તો એ કઈ ખોટું હશે? ગુમસાર નેમિચંદ દાંતિક દેવે લખ્યું છે તે કઈ ખોટું લખ્યું હશે? કઈ ખોટું નથી, પણ એ વ્યવહાર નયનું કથન છે. એ વ્યવહાર નયનું કથન છે, અને એમાં નિમિત્ત નૈમિતિક સંબંધ છે એટલું જ સમજવાનું છે. એ બે દ્રવ્યોની અંદર જુદી જુદી ક્રિયાઓ થઈ રહી છે, એ એક જ સમયે થઈ રહી છે. એટલે કાંઈ એ ઘુમટસાર શાસ્ત્ર છે એ કાંઈ ખોટું છે એમ નથી, પણ વ્યવહાર નયના કથનને વ્યવહાર નયના સમજવાના, એને નિશ્ચય નહીં સમજવાનું. એ એક જ સમયે થતી બંને દ્રવ્યની ક્રિયાઓ છે. બંને દ્રવ્યમાં જુદી જુદી ક્રિયાઓ થઈ રહી છે, એ સમકાલીન છે, એક જ સમય છે. એટલે એ વખતે એવી ક્રિયા બંનેમાં થઈ રહી છે, અને એમાં એ નિમિત્ત છે. એટલે એ વ્યવહારનું કથન છે. એટલે વ્યવહારથી એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનાવરણીય અને કારણે જ્ઞાન રોકાય, મોહનીય અને કારણે મિથ્યાત્વ થાય. આ બધું એ વ્યવહારથી કહેવામાં આવે છે, પણ સત્ય શું છે એ પણ સાથે સમજવું જોઈએ ને. એટલે એ વાત ગુરુદેવે સમજાવી છે કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એને જ્ઞાન રોકાય છે, આ બધું કહ્યું. પણ હવે એ કર્મનો ઉદય તો જળમાં આવ્યો. જ્ઞાનાવરણીય કર્મ છે એ તો જળ છે, એ જળનું કાર્ય છે, અને મિથ્યાત્વ આદિ ભાવ અથવા અજ્ઞાન આદિ ભાવની જે વાત કરી, જે એ બધા ભાવજીવના છે, એટલે બંને ભિન્ન દ્રવ્યમાં થતી ક્રિયા છે. અહીંયા કહે છે કે પરમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યના ભાવનું કરતા હોય નહીં, અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કરતા હોય નહીં. તેથી કર્મના ઉદયના કારણે મિથ્યાત્વાદી ભાવ જીવને થાય એમ બને નહીં. એટલું ખરું કે એમાં એ નિમિત્ત હોય, પણ એવું બને નહીં કે કર્મના ઉદયને કારણે જીવને મિથ્યાત્વાદી ભાવ થાય. જળ કર્મ કરતા અને જીવને વિકાર થાય એનું કાર્ય છે જ નહીં, એ રીતે બિલકુલ હોય નહીં. પણ નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે, ત્યાં ગોમઠસાર વગેરેમાં કર્મના ગ્રંથોમાં નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે, એટલે વ્યવહારના એના કથન છે, એને એ રીતે સમજવા જોઈએ. આગળ 219માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી બીજા કેટલાક એ રીતે પણ કહે છે કે ત્યારે કોઈ વળી એમ કહે છે કે નિમિત્ત કર્મનો ઉદય કાંઈ ન કરે તો જીવ ઠેઠ દસમે ગુણસ્થાને ચડીને પછી હેઠે પડે છે, તે કેમ પડે? નિમિત્ત કર્મનો ઉદય છે, એ નિમિત્ત છે, બરાબર, એમ તમે કહી દીધું, એ વાત બરાબર, ચાલો સમજાય. પણ આ જીવ છે એક દસમે ગુણસ્થાને ચડી અને પાછો પડે છે, એ શ્રેણી ચડે છે અને દસમે ગુણસ્થાનથી પણ એ પાછો પડે છે, તો એ કેવી રીતે પડે છે? એટલે કે એ કર્મના ઉદયને કારણે પડે છે એમ અમે તો માનીએ છીએ, કહેવાનો આશય એવો છે. ગુરુદેવ એ વાતને સમજાવે છે, અરે ભાઈ, દસમા ગુણસ્થાનમાં જીવ ગયો છે, તે જીવ એ દસમા ગુણસ્થાન સુધી ઉપર પહોંચ્યો હશે તો એ પોતાના પુરુષાર્થથી ચડ્યો છે કે પછી કર્મના અભાવને કારણે ગયો છે? પહેલા તો એ વિચાર કર. જે જીવ દસમા ગુણસ્થાને પહોંચ્યો એ કર્મના અભાવને કારણે પહોંચ્યો. કર્મ તો જુદી વસ્તુ છે, કર્મના અભાવને કારણે પહોંચ્યો છે કે એના પોતાના પુરુષાર્થથી પહોંચ્યો છે? એની દશા થઈ છે તો એની દશા માટે એનો પુરુષાર્થ જ હોય ને, બીજું શું હોય? બહુ સરસ વાત છે કે ભાઈ, દસમા ગુણસ્થાનમાં જીવ ગયો છે તો તે પોતાના પુરુષાર્થથી ગયો છે, કંઈક કર્મના અભાવના કારણે ગયો છે એમ નથી. તથા ત્યાંથી નીચે પડે છે તો તે પણ પોતાના પુરુષાર્થની નબળાઈથી પડે છે, કર્મના ઉદયને કારણે નીચે પડે છે એમ નથી. કેમ કે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવોનું પરમાર્થે કરતા છે જ નહીં, બીજું દ્રવ્ય એમાં શું કરે? કર્મનો ઉદય નિમિત્ત હો એ વખતે એવું જ કર્મનું નિમિત્ત હોય, પણ અસ્થિરતારૂપ પરિણમન, અસ્થિરતારૂપ પરિણમન પુરુષાર્થની નબળાઈ, એ તો એનું પોતાનું છે, એ સ્વતંત્ર રીતે છે, એટલે એને પડવાનું થયું. આગળ પણ કહે છે કે દ્રવ્ય ઘાતિક કર્મ છે તે જળ છે, અને પોતાની હીણી દશારૂપે જીવ પરિણમે તે ભાવઘાતી કર્મ છે. જો એક સ્પષ્ટતા અહીંયા કરી છે, દ્રવ્યઘાતી કહીએ આપણે જળ કર્મો છે, ઘાતી કર્મો એનો વિચાર કરીએ તો જે દ્રવ્યઘાતી કર્મ છે એ તો જળ છે, અને જીવની જે હીણી દશા છે એ ભાવઘાતી કર્મ રૂપે છે, એ જીવની છે. ભાવઘાતી કર્મનો કરતા અહીંયા એમ કહે છે કે જીવ જ છે, અને પેલા જળઘાતી કર્મ છે એ જળ છે, એ કાંઈ જીવને ભાવઘાતી પણ કરાવતા નથી. એટલે જળઘાતી કર્મને લઈને ભાવઘાતી કર્મ જીવમાં થયું છે એમ નથી. જીવને ભાવઘાતી કર્મ ને કારણે આ થતું નથી, આપણે એ બધી વાત કરીએ છીએ, તો એનું કારણ એ દ્રવ્યઘાતી કર્મ નથી એમ સ્પષ્ટ કર્યું છે. આગળ કહે છે કે તો કોઈ વળી કહે છે કે કર્મ એક ચીજ છે, કર્મનો ઉદય પણ એક ચીજ છે, કર્મનો ઉદય આવે એટલે જીવને વિકાર કરવો જ પડે. કેટલાકની આવી પણ માન્યતા છે કે કર્મની સામે તમારું કાંઈ ચાલે નહીં, અને આવી માન્યતા તો બધા જૈનોની છે, લગભગ 99.99% જૈનોની આવી જ માન્યતા છે કે ભાઈ, તો કર્મના ઉદય આવે ત્યારે તમે જોજો, તમારું કાંઈ ચાલવાનું નથી. હવે એવું જ હોય તો કોઈ સિદ્ધ થઈ શકે જ નહીં. શું કહે છે કે કર્મ એક ચીજ છે અને કર્મનો ઉદય પણ એક ચીજ છે, અને કર્મનો ઉદય આવે એટલે જીવને વિકાર કરવો જ પડે, એવું હોય? ગુરુદેવ કહે છે કે હવે આવી ઊંધી માન્યતા જૈનમાં, એટલે જૈન આભાસી, જૈન તો કહેવાય નહીં જે, અને આવી માન્યતા હોય જૈન ક્યાંથી થયા? વાણિયા હોય એટલે કઈ જૈન થોડા થઈ ગયા. એટલે આવી માન્યતા એ જૈનાભાસીમાં છે, એને એવા કર્મના રાકડા કરી ગયા છે ગુરુદેવ એમ કે છે. કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો જ પડે, એ તારી માન્યતા ભાઈ યથાર્થ નથી. જો ને અહીં શું કહે છે કે પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કરતા હોય નહીં. તેથી જે ચેતનના ભાવો છે તેનો કરતા ચેતન જ હોય, ચેતનના ભાવોનો કરતા ચેતન જ હોય. અહીં મિથ્યાત્વ અને પુણ્યપાપ આદિ વિકારી ભાવોને ચેતનના ભાવો કયા છે અને તેના કરતા ચેતન જ છે એમ કહે છે. વ્યાપ અને વ્યાપક સંબંધની જરાક વાત લીધી છે કે વ્યાપક એવો આત્મા અજ્ઞાનપણે પ્રસરીને વિકારી પરિણામોનો કરતા થાય છે અને વિકારી પરિણામ તેનું વ્યાપ્ય કર્મ છે. વ્યાપક આત્મા પણ એ વ્યાપકપણાની વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે એ અજ્ઞાનપણે પ્રસરીને, બાકી નિશ્ચય નહીંથી જો વિચાર કરીએ તો શુદ્ધ આત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે અને એ તો એ અજ્ઞાનપણે થતો જ નથી. પણ અહીંયા પર્યાયની વાત કરી છે તો એમાં એમ કહેવું છે કે જ્યારે એને વિકારી ભાવ થાય છે તો આ રીતે છે. કેવી રીતે છે? તો કે વ્યાપક એવો આત્મા અજ્ઞાનપણે પ્રસરીને વિકારી પરિણામોનો કરતા થાય છે અને એ વિકારી પરિણામો છે એ એનું વ્યાપ્ય કર્મ છે. એટલે કે આત્માનું આ જે વિકારી પરિણામ છે એ વ્યાપ્ય છે, પણ પેલા જળ કર્મ છે એ એનું વ્યાપ્ય નથી કહેવાનો આશય છે. એક ઓર વિકારી ભાવોને અહીં ચેતનના ભાવો કયા, ત્યારે બીજે ગાથા 50-55માં તે ભાવોને પુદ્ગલના પરિણામ કયા છે? તો આ કેવી રીતે છે? ફરી પાછી આ વાત આવી કે ક્યાંક કોઈ જગ્યાએ પાછા એને પુદ્ગલના પરિણામ પણ કહી દીધા. સમયસારમાં જ એ વાત આવી, ગાથા 50-55માં એ ભાવોને પુદ્ગલના પરિણામ કહી દીધા અને અહીંયા તો કહે છે કે આ ચેતનના ભાવ છે. તો આ કઈ રીતે? ત્યાં અપેક્ષા જુદી સમજાવવી છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે અને એને આ જે પર્યાયરૂપ વિકારી ભાવ છે એ સ્પર્શ્યા પણ નથી અને ભગવાન આત્મા તો શુદ્ધ જ રહ્યો છે અને એ જ દ્રષ્ટિનો વિષય છે. એવું જયારે સમજાવવું છે ત્યારે પછી એ ભાવ જીવના નથી એમ કહ્યું. અને બીજી વાત એ પણ છે કે જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે આ ભાવ થાય. સિદ્ધને ક્યાં એવા ભાવ થાય છે? એટલે એ બંને વાતનો વિચાર કરતા એ જગ્યાએ એ વાતને એમ લેવામાં આવી કે એ જીવના પરિણામ નથી અને એને પછી પૂતગલના પરિણામ કહી દીધા. ગુરુદેવ વાતને સમજાવે છે કે જુઓ, જે આ વિકારી ભાવો છે તે ચેતનની પર્યાયના અસ્તિત્વમાં થાય છે. જીવની પર્યાય છે એના, જીવના ભાવ છે એ ચેતનની પર્યાયના અસ્તિત્વમાં થાય છે, તેથી તેઓ ચેતનના ભાવો છે એમ અહીં કહ્યું. પરંતુ તેઓ ચૈતન્યના સ્વભાવ ભાવ નથી, તેઓ ચૈતન્યના સ્વભાવ ભાવ નથી પણ વિભાવો છે. સ્વભાવ તો એના ગુણને કારણે હોય, સ્વભાવ તો એના ગુણને કારણે હોય, પણ આ તો વિભાવ છે એટલે એ ગુણને કારણે નથી. અને પૂતગળના એટલે કર્મના ઉદયના સંગમાં થાય છે. એ વખતે પૂતગળ કર્મ જળ કર્મનો ઉદય જે છે એ વખતે નિમિત્ત તરીકે હોય છે. એટલે એમ કહ્યું કે પૂતગળ કર્મના ઉદયના સંગમાં થાય છે અને સ્વભાવની દ્રષ્ટિ થતા નાશ પામી જાય છે. એ ભાવો રહેતા નથી, સ્વભાવની દ્રષ્ટિ થતા એ ભાવો નાશ પામી જાય છે, તેથી તેઓ જીવના નથી. જીવના હોય તો એ રહેવા જોઈએ, એટલે જીવના નથી. એટલે કે જીવના હોય તો સિદ્ધને પણ એ થવા જોઈએ, પણ જીવના નથી પણ પૂતગળના છે એમ ગાથા 50-55માં કહ્યું છે. સ્વભાવની દ્રષ્ટિ થતા વિકારના ભાવ પોતાની સ્વાનુભૂતિથી ભિન્ન જ રહી જાય છે, જુદા રહી જાય છે, એટલે કે એ નાશ પામે છે, એ રહેતા જ નથી. સ્વભાવની દ્રષ્ટિ થતા એવા ભાવો થતા જ નથી, એટલે એને પછી પૂતગલના પરિણામ કહી દીધા. 220માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વ આદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી. અશુદ્ધ નિશ્ચય નહીંથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. એ રીતે તે પરિણામો ચેતન હોવાથી તેમનો કર્તા પણ ચેતન જ છે, કારણ કે ચેતન કર્મનો કર્તા ચેતન જ હોય એ પરમાર્થ છે. જયચંદજી પંડિતે આ રીતે સમજાવ્યું, એનો વિસ્તાર ગુરુદેવ કરે છે કે જુઓ, જીવનો જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે તેને ચેતન કહે છે, જ્ઞાન દર્શનનો ઉપયોગ છે તેને ચેતન કહે છે. જ્ઞાન દર્શન સિવાય એના બીજા જે અનંત ગુણ છે તેને અચેતન કહેલ છે, અપેક્ષાથી અચેતન કહેલ છે. કેમ કે ઉપયોગ જ્ઞાન દર્શન સાથે છે, ઉપયોગાત્મક જ્ઞાન અને દર્શન છે, દર્શન અને જ્ઞાન છે એ જ ઉપયોગાત્મક છે, બીજા ઉપયોગાત્મક નથી. એટલે જે જ્ઞાન દર્શનનો ઉપયોગ છે એને ચેતન કહે છે, જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે તેને ચેતન કહે છે. અને જ્ઞાન દર્શન સિવાય જે બીજા ગુણ છે એ અનંત ગુણ છે પણ એ ઉપયોગાત્મક નથી, એટલે એને અપેક્ષાથી અચેતન કહેલ છે. કેમ કે તે બીજા ગુણો અનંત ગુણ છે ને, તો આ જ્ઞાન દર્શન સિવાયના બીજા ગુણો છે એ ગુણો પોતે પોતાને જાણતા નથી, બીજાને પણ જાણતા નથી. આપણે જરાક જ્ઞાન અને દર્શન ગુણની ઉપર જરાક કોન્સન્ટ્રેશન કરી અને વિચાર કરવાનો છે. અહીંયા ગુરુદેવે શું સમજાવ્યું છે કે જ્ઞાન અને દર્શન, જાણવું અને દેખવું, એ જ્ઞાન દર્શન એ ઉપયોગરૂપ છે, એ બે ગુણ છે એ ઉપયોગરૂપ છે, અને બીજા અનંત ગુણ જે છે એ ઉપયોગરૂપ નથી. એટલે એ બીજાને જાણતા નથી ને પોતાને પણ જાણતા નથી. આ જ્ઞાન દર્શન છે એ જ જાણવા વાળા છે, એટલે એને ચેતન કયા, એ ઉપયોગરૂપ છે એને ચેતન કયા છે. એટલે અપેક્ષાથી બીજા અનંત ગુણ છે એને અચેતન કહેલ છે, કારણ કે બીજા ગુણો પોતાને જાણતા નથી અને બીજાને પણ જાણતા નથી. આમ ભિન્ન ભિન્ન અપેક્ષાએ શાસ્ત્રમાં કથન આવે છે અને એને યથાર્થ સમજવું જોઈએ. એટલે આ એક પ્રકારે અચેતનની વ્યાખ્યા કરી કે અચેતન આ રીતે પણ હોઈ શકે. હવે અનંત ગુણ છે ભગવાન આત્માના, હવે એ બધા ગુણને અચેતન કઈ અપેક્ષાએ કહ્યું, અહીંયા એ પોતે પોતાને નથી જાણતા એ અપેક્ષાથી વાત કરી. એટલે એનો અર્થ એવો નથી થઈ જતો કે એ બધું અચેતન છે, એમ નથી થઈ જતો, પણ અપેક્ષાથી સમજવું જોઈએ. એટલે એ વાત અહીંયા ઉદાહરણ તરીકે કરી કે આમ ભિન્ન ભિન્ન અપેક્ષાએ, જુદી જુદી અપેક્ષાએ શાસ્ત્રમાં કથન આવે તો તેને યથાર્થ સમજવું જોઈએ. એટલે કે અચેતન કહેવું હોય તો તમારે દરેક વખતે એ અચેતનને જડ નહીં સમજી લેવાનું. અચેતનના જુદા જુદા પ્રકાર છે, અચેતનના જુદા જુદા પ્રકાર છે. જ્યાં જે અપેક્ષાએ એને અચેતન કહેવામાં આવ્યું હોય એ અપેક્ષાએ એને સમજવું જોઈએ. શરીર, મન, વાણી ઇત્યાદિ અચેતન છે, એ પણ અચેતન છે, પણ એ અચેતન જડ છે એ જુદી વાત છે. પુણ્ય, પાપ અને મિથ્યાત્વના જે ભાવ જીવને થાય તેને પણ શુદ્ધ ચૈતન્યની અપેક્ષાથી અચેતન કહેલ છે. કઈ અપેક્ષાએ? શુદ્ધ ચૈતન્યની અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો એ અચેતન. કેમ કે એ શુદ્ધ ચૈતન્યના પરિણામ નથી, એટલે શુદ્ધ ચૈતન્યની સાથે એને સરખાવીએ ને એની અપેક્ષાથી જો વિચાર કરીએ તો એ પુણ્ય પાપના ભાવ, મિથ્યાત્વના ભાવ છે, એ અચેતન છે. એટલે એને એ રીતે અચેતન કયા છે. એટલે કઈ રીતે અચેતન છે એ સમજવાનું છે. જીવના જ્ઞાન દર્શનના ઉપયોગની અપેક્ષા એ બીજા ગુણો જે છે એને જો અચેતન કહી શકાતા હોય તો પછી આ પુણ્ય પાપ અને મિથ્યાત્વના ભાવ છે એને શુદ્ધ ચૈતન્યની અપેક્ષાએ અચેતન કહેવાય, શુક્રના કહેવાય. સમજાય છે આ ન્યાય કઈ રીતે આપ્યો ગુરુદેવે? કે ભાઈ અચેતન શબ્દને તમારે જરાક સમજવાનો છે. અચેતનના જુદા જુદા પ્રકાર છે, માત્ર તમે જડ છે એને અચેતન એમ નહીં, અચેતન જુદી જુદી રીતે કહેવામાં આવે છે. આ શરીર, મન, વાણી એ બધું અચેતન છે, જડ છે, વાત બરાબર છે. પણ શુદ્ધ ચૈતન્યની અપેક્ષાએ તો જે જીવના જ પરિણામ છે એને પણ અચેતન કયા, પણ એમાં શુદ્ધ ચૈતન્યની અપેક્ષાએ, શુદ્ધ ચૈતન્યની સાથે વિચાર કરીએ તો એનો મેળ બેસતો જ નથી. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એને જો ચેતન કહીએ તો પછી આ પુણ્ય પાપના વિકારી ભાવ જે છે એ તો એમાં છે જ નહીં, એટલે એને અચેતન કરીને જુદા કર્યા. શુદ્ધ ચૈતન્ય છે એટલે ત્રિકાળી દ્રવ્ય છે, જે એને જો ચેતન કહ્યું તો પછી આ પુણ્ય પાપના મિથ્યાત્વના વિકારી ભાવ થયા એ બધા ભાવ શું થયા, એની અપેક્ષા એ અચેતન છે, એટલે એ અપેક્ષાથી એને અચેતન કહેલ છે. જીવના જ્ઞાન દર્શનના ઉપયોગની અપેક્ષાએ બીજા ગુણોને અચેતન કહીએ, કારણ કે બીજા ગુણોમાં જાણવા દેખવાના ઉપયોગની શક્તિ નથી, એટલે એને એ અપેક્ષાએ તો અચેતન ગયા. તો પછી આ પુણ્ય પાપના મિથ્યાત્વના ભાવ એને અચેતન કહીએ એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે, એટલે એને અચેતન કયા. એટલે જયારે 50-55 ગાથામાં એને ભૂતગળના પરિણામ કયા ને અચેતન કયા ને જળ કયા ને બધું કહી દીધું તો એમાં ખોટું શું કહ્યું છે, ત્યાં અપેક્ષા શું છે? શુદ્ધ ચૈતન્ય દર્શાવવું છે, શુદ્ધ ચૈતન્ય કેવું છે એ સમજાવવું છે, શુદ્ધ ચૈતન્ય તરફ દ્રષ્ટિ કરાવવી છે, દ્રષ્ટિનો વિષય સમજાવવો છે. એટલે જીવને બધેથી બહારથી પાછો વાળવા માટે એને એમ કહ્યું કે ભાઈ એ બધા ભાવ તારા નહીં, જીવને ત્યાંથી પાછો વાળવો છે એટલે એ કહ્યું છે, એટલે એને અચેતન કર્યું. શુદ્ધ ત્રિકાળીની અપેક્ષા એ બધાને અચેતન કર્યા છે. કેટલી સરસ વાત સમજાવી છે અહીંયા, કે છે કે જીવના આ જ્ઞાન દર્શનના ઉપયોગની અપેક્ષા હે જો બીજા ગુણોને પણ અચેતન કહીએ તો પછી આ પુણ્ય પાપ અને મિથ્યાત્વના ભાવ છે એ તો શુદ્ધ ચૈતન્યની અપેક્ષા એ અચેતન છે, એ છે જ. પણ અહીંયા બીજી વાત છે, અહીંયા તો મિથ્યાત્વ અને પુણ્ય પાપ આદિ વિકારી ભાવો જીવની પર્યાયના અસ્તિત્વમાં થાય છે તેથી તેમને ચેતન કહ્યા છે, અને તેઓ ચેતન હોવાથી તેમનો કરતા ચેતન જ છે એમ સિદ્ધ કર્યું છે. અહીંયા આ વાત જુદી લીધી છે, અહીંયા બીજી વાત ચાલી રહી છે. અહીંયા દ્રષ્ટિનો વિષય શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એ વાત અહીંયા નથી સમજાવી, પણ અહીંયા સમજાવવું એ છે કે જે પરિણામ થઈ રહ્યા છે એને માટે દોષિત કોણ છે, જે વિકારી ભાવો જે થઈ રહ્યા છે એને માટે દોષિત કોણ છે, એટલે કે એનો કરતા કોણ છે, એ બીજું અન્ય દ્રવ્ય નથી. એટલે દોષનો ટોપલો જે કર્મ ઉપર ઢોળી દેવામાં આવે છે તો એ વાત બરાબર નથી, એ સમજાવવું છે કે ભાઈ અહીંયા વાત એવી છે કે એ પરિણામ જીવના છે એવો જીવે સ્વીકાર કરવો જોઈએ કે એ પરિણામ પોતાના છે, પોતે એ પરિણામનો કરતા છે, એ પરિણામ બીજો કોઈ એને કરાવે છે જબરજસ્તીથી કરાવે છે એમ નથી, જીવ સ્વયં પોતે એવા પરિણામ કરે છે એ જીવનો દોષ છે, એ વાત અહીંયા તો સમજાવવી છે. એટલે કહે છે કે અહીં બીજી વાત છે, અહીં તો મિથ્યાત્વ અને પુણ્ય પાપ આદિ વિકારી ભાવો જીવની પર્યાયના અસ્તિત્વમાં થાય છે તેથી તેમને ચેતન કયા છે, અને તેઓ ચેતન હોવાથી તેમનો કરતા ચેતન જ છે એટલે જીવ જ છે એમ અહીંયા તો સિદ્ધ કર્યું છે. ચેતન કર્મનો કરતા ચેતન જ હોય એમ કહ્યું ને, એ સત્ય છે. ચેતન કર્મનો કરતા ચેતન જ હોય એ સત્યાર્થ છે, સત્ય છે, પુરુષાર્થ છે, એમ માનવું એમ સ્વીકારવું એ સત્યાર્થ છે. પોતાના શુદ્ધ ચૈતન્યને ભૂલીને જીવ પોતે જ વિકારના ભાવોનો કરતા થાય છે એ સત્યાર્થ છે, યથાર્થ છે. શા માટે થાય છે? પોતાના શુદ્ધ ચૈતન્ય વસ્તુને ભગવાન આત્મા પોતે ત્રિકાળ શુદ્ધ છે એવી ચૈતન્ય વસ્તુને, શુદ્ધ વસ્તુને એ ભૂલીને એ વિકારના ભાવોનો કરતા થાય છે. આગળ પંડિતજી કહે છે કે અભેદ દ્રષ્ટિમાં તો જીવ શુદ્ધ ચેતના માત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે પરિણામોથી યુક્ત તે થાય છે, અને ત્યારે પરિણામ પરિણામીની ભેદ દ્રષ્ટિમાં પોતાના અજ્ઞાન ભાવરૂપ પરિણામોનો કરતા જીવ જ છે. આ વાત પણ ઘણી મહત્વની છે અને આને આપણે ખૂબ વિસ્તાર કરીને સમજીશું. ભેદ દ્રષ્ટિ, અભેદ દ્રષ્ટિ, આ બધું બહુ સારી રીતે સમજવા જેવું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત.